એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે મને લાગે છે કે આપણી શીખવાની રીત વિશેની અમુક માન્યતાઓ બદલી શકે છે.
હા, બિલકુલ.
પુસ્તક છે બાર્બરા ઓકલીનું અ માઇન્ડ ફોર નંબર્સ, હાઉ ટુ એક્સેલ એટ મેથ એન્ડ સાયન્સ. અને ખાસ કરીને જેમને ગણિત કે વિજ્ઞાન જેવા વિષયો જરા અઘરા લાગે છે ને,
હા,
જે ઘણા લોકોને લાગે છે, એમના માટે તો આ પુસ્તક ખરેખર કામનું છે.
અને આજના સમયમાં, મતલબ ટેકનોલોજીના યુગમાં, આની વાત કરવી બહુ જ જરૂરી છે. કારણ કે ઘણા લોકો એવું માની લે છે કે ભાઈ, ગણિત વિજ્ઞાન આપણા માટે નથી, એના માટે તો કોઈ ખાસ જન્મજાત આવડત જોઈએ.
હા, પેલું મેથ્સ પર્સન હોવું પડે એવું કહે ને લોકો.
બરાબર. જો તમે મેથ્સ પર્સન નથી તો પછી ભૂલી જ જાઓ. પણ આ પુસ્તક આ જ વાતને, આ માન્યતાને પડકારે છે. એ કહે છે કે વાત આવડતની ઓછી છે અને સાચી પદ્ધતિની વધુ છે.
એટલે એમ કે કોઈ પણ શીખી શકે છે જો સાચી રીત, સાચી ટેકનિક ખબર હોય તો. આ તો બહુ આમ રાહતની વાત કહેવાય ઘણા લોકો માટે.
ચોક્કસ. અને અત્યારે આ બધી સ્કિલ્સ કેટલી જરૂરી છે એ તો આપણે જાણીએ જ છીએ.
ચાલો ત્યારે આ પુસ્તકના વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ, પણ એ પહેલાં લેખિકા વિશે થોડું જાણીએ, કારણ કે એમની પોતાની જે સફર છે એ પણ બહુ રસપ્રદ છે, નહીં?
હા, એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે બાર્બરા ઓકલીની જે વાત છે એ જ આ પુસ્તકને વધુ વજનદાર બનાવે છે. પોતે શરૂઆતમાં ગણિત અને વિજ્ઞાનથી બહુ દૂર ભાગતા હતા.
ઓ, એમ?
હા, શાળામાં એમને ભાષાઓમાં રાસ હતો, ગણિતમાં નહીં. પછી તો યુએસ આર્મી જોઈન કરી અને ત્યાં રશિયન ભાષાના અનુવાદક તરીકે કામ કર્યું.
ભાષાઓમાંથી સીધા આર્મી અને અનુવાદ, અને પછી અચાનક ગણિત વિજ્ઞાન તરફ વળ્યા, કઈ રીતે?
લગભગ 26 વર્ષની ઉંમરે એમને લાગ્યું કે દુનિયા બદલાઈ રહી છે, ટેકનોલોજીનું મહત્ત્વ વધી રહ્યું છે અને એના માટે ગણિત વિજ્ઞાનનું જ્ઞાન એ જરૂરી છે. ફરીથી શરૂઆત કરી.
અચ્છા,
26 વર્ષની ઉંમરે.
હા,
ખૂબ મહેનત કરી અને આખરે એન્જિનિયરિંગમાં પીએચડી સુધી પહોંચ્યા અને આજે તો ઓકલેન્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
વાહ, આ તો ખરેખર પ્રેરણાદાયક વાત છે. એટલે એ જે પણ કહે છે એ માત્ર થિયરી નથી, એમના પોતાના અનુભવનો નિચોડ છે.
બરાબર.
જે સંઘર્ષમાંથી કદાચ ઘણા વિદ્યાર્થીઓ પસાર થતા હોય એમાંથી એ પોતે પસાર થયા છે. આ જ વાત એમને, મને લાગે છે, બહુ ખાસ બનાવે છે.
હા, ચોક્કસ. અને એમનો પેલો ઓનલાઈન કોર્સ પણ છે ને, લર્નિંગ હાઉ ટુ લર્ન, એ લાખો લોકો સુધી પહોંચ્યો છે. એ જ બતાવે છે કે એમની વાતમાં કેટલું તથ્ય છે અને કેટલી ઉપયોગી છે.
એમનો પોતાનો સંઘર્ષ જ એમની શીખવાની પદ્ધતિને વધુ પ્રેક્ટિકલ અને સહાનુભૂતિવાળી બનાવે છે.
બિલકુલ.
તો હવે પુસ્તક પર આવીએ. મુખ્ય વિચાર શું છે? એ કઈ રીતે સમજાવે છે કે કોઈ પણ આ વિષયોમાં માહેર બની શકે, પેલું મેથ્સ બ્રેઇન જરૂરી નથી એમ?
હા, મૂળ વાત એ જ છે કે સફળતા કોઈ જન્મજાત મેથ્સ બ્રેઇન પર આધાર નથી રાખતી, પણ આપણું મગજ કઈ રીતે શીખે છે એ સમજવા પર અને એ સમજીને યોગ્ય લર્નિંગ સ્ટ્રેટેજી, એટલે કે શીખવાની પદ્ધતિઓ વાપરવા પર આધાર રાખે છે.
ઓકે.
પુસ્તક મુખ્યત્વે મગજના બે થિંકિંગ મોડ્સ પર બહુ ભાર મૂકે છે.
બે મોડ્સ?
હા, એક છે ફોકસ્ડ મોડ, એટલે કે એકાગ્ર સ્થિતિ, અને બીજો છે ડિફ્યુઝ મોડ, એટલે કે વિસ્તૃત, આમ હળવી સ્થિતિ.
ફોકસ્ડ અને ડિફ્યુઝ. આ થોડું સમજાવશો, આ શું છે?
જરૂર. ફોકસ્ડ મોડ એટલે જ્યારે આપણે એકદમ ધ્યાન લગાવીને કોઈ ચોક્કસ સમસ્યા પર કામ કરતા હોઈએ, જેમ કે કોઈ દાખલો ગણી રહ્યા છીએ, ત્યારે આપણા વિચારો આમ સીધી લીટીમાં જાણીતા રસ્તા પર ચાલે,
એકદમ ફોકસ સાથે.
હા. અને ડિફ્યુઝ મોડ એટલે જ્યારે આપણું મગજ રિલેક્સ્ડ હોય, આપણે કદાચ કંઈક બીજું કરતા હોઈએ, જેમ કે ચાલવા ગયા હોઈએ કે શાવર લેતા હોઈએ કે બસ આરામ કરતા હોઈએ, ત્યારે મગજ આમ બેકગ્રાઉન્ડમાં વિચારતું રહે છે.
અચ્છા.
ત્યારે વિચારો વધુ મુક્તપણે ફરે છે, આમ તેમ જોડાય છે, નવા કનેક્શન્સ બને છે. ઓકલી કહે છે કે ખરેખર સારી રીતે શીખવા માટે આ બંને મોડ વચ્ચે સતત સ્વિચ કરવું, આવન જાવન કરવું, એ બહુ જરૂરી છે.
આ બહુ રસપ્રદ વાત છે. એટલે કે ખાલી સતત મહેનત, સતત ફોકસ જ નહીં, પણ વચ્ચે વચ્ચે આમ મગજને છૂટું મૂકી દેવું, આરામ કરવો, એ પણ શીખવાનો ભાગ છે.
બરાબર. કદાચ સૌથી મહત્વનો ભાગ છે અમુક વાર.
આ ઉપરાંત પુસ્તક બીજી કઈ ટેકનિક્સની વાત કરે છે? તમે પેલું ચંકિંગ, એક્ટિવ રિકોલ એવું કંઈ કહેતા હતા.
હા, બ્રેક લેવાનું મહત્વ તો છે જ, સાથે ચંકિંગ એટલે માહિતીના નાના વ્યવસ્થિત ટુકડા બનાવવા જેથી મગજ સહેલાઈથી યાદ રાખી શકે. પછી એક્ટિવ રિકોલ મતલબ ખાલી વાંચી જવાથી કે હાઇલાઇટ કરવાથી ના ચાલે, પણ પુસ્તક બંધ કરીને જાતે યાદ કરવાનો પ્રયત્ન કરવો.
ઓકે, સેલ્ફ ટેસ્ટિંગ જેવું.
હા, બરાબર. અને પેલી પ્રોક્રેસ્ટિનેશન એટલે કે કામ ટાળવાની વૃત્તિ, એના પર કઈ રીતે કાબુ મેળવવો એની પણ બહુ સરસ ટિપ્સ આપી છે.
એ તો ઘણાને કામ લાગશે.
અને આ બધી વાતનો આધાર છે ન્યુરોપ્લાસ્ટિસિટી, એટલે કે આપણું મગજ કોઈ પથ્થર જેવું નથી, એ બદલાય છે. જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે એ ભૌતિક રીતે મજબૂત બને છે, નવા જોડાણો બનાવે છે.
વાહ, ચલો આમાંથી અમુક મુદ્દાઓ પર થોડું વધારે ધ્યાન આપીએ. મને આ ફોકસ્ડ અને ડિફ્યુઝ્ડ મોડવાળી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. લેખિકા એને કોઈ પિનબોલ મશીન સાથે સરખાવે છે, ખરું ને?
હા, એ બહુ સરસ ઉદાહરણ છે. ફોકસ્ડ મોડમાં વિચારો જાણે પેલા પિનબોલ જેવા છે, અને મગજમાં જે ન્યુરલ પાથવેઝ છે એ પેલા નજીક નજીક ગોઠવાયેલા રબર બમ્પર જેવા છે. એટલે પિનબોલ વિચાર એ જાણીતા રસ્તા પર જ દોડે છે. જે કામ આપણને આવડે છે એ કરવા માટે આ મોડ સારો છે.
બરાબર.
પણ ડિફ્યુઝ મોડમાં એ જ બમ્પર જાણે દૂર દૂર હોય છે, એકદમ છૂટા છવાયા, એટલે હવે પિનબોલ ગમે તે જઈ શકે છે, આડું અવડું ફરી શકે છે, નવા રસ્તાઓ નવા જોડાણો બનાવી શકે છે.
ઓહ, એટલે જ્યારે આપણે કોઈ નવી વસ્તુ શીખતા હોઈએ કે કોઈ અઘરી સમસ્યામાં અટવાયા હોઈએ ત્યારે આ ડિફ્યુઝ મોડ જરૂરી બને છે.
બરાબર. કારણ કે ફોકસ્ડ મોડમાં તો આપણે જૂના રસ્તે જ ચાલ્યા કરીશું. નવો ઉકેલ લાવવા માટે, નવા આઈડિયા માટે મગજને આમ ભટકવાની છૂટ આપવી પડે. એટલે જોકલી કહે છે કે જો તમે કોઈ પ્રોબ્લેમમાં અટકી જાઓ તો થોડો બ્રેક લો, ઉઠીને ચાલો, બીજું કંઈક કરો.
અને એક બ્રેક દરમિયાન પેલો ડિફ્યુઝ મોડ પોતાનું કામ શરૂ કરી દેશે. આ તો આપણે જે સામાન્ય રીતે માનીએ છીએ એનાથી સાવ ઉલટું થયું. આપણે તો એમ માનીએ કે અટકી ગયા તો વધારે મહેનત કરો, વધારે જોર લગાવો.
હા, પણ ઓકલી કહે છે કે એ વધારે જોર ક્યારેક ખોટી દિશામાં જતું હોય છે. થોડો સમય આપીને ડિફ્યુઝ મોડને તક આપવી એ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. આ માત્ર સમયનો બગાડ નથી, પણ શીખવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. બંને વચ્ચે સ્વિચ કરતા આવડવો જોઈએ.
સમજાયું, સમજાયું. બહુ મહત્વની વાત. હવે પેલી ચંકિંગવાળી વાત પર આવીએ. એ કઈ રીતે કામ કરે છે અને પેલો યોગ્યતાનો ભ્રમ શું છે?
ચંક એટલે આમ સમજો, માહિતીનો એક નાનો મજબૂત રીતે જોડાયેલો સમૂહ, જે આપણા મગજમાં એક યુનિટ તરીકે સ્ટોર થઈ જાય. જેમ કે આપણે સાયકલ ચલાવતા શીખીએ ત્યારે શરૂઆતમાં પેડલ, હેન્ડલ, બેલેન્સ બધું અલગ અલગ ધ્યાન રાખવું પડે.
હા, બહુ અઘરું લાગે શરૂઆતમાં,
પણ પછી પ્રેક્ટિસથી એ બધું જોડાઈને એક ચંક બની જાય છે. પછી આપણે વિચાર્યા વગર સાયકલ ચલાવી શકીએ છીએ. ગણિત કે વિજ્ઞાનમાં પણ આવું જ છે. કોઈ કોન્સેપ્ટ કે પ્રોબ્લેમ સોલ્વિંગની મેથડ એને વારંવાર સમજીને પ્રેક્ટિસ કરીને એક મજબૂત ચંક બનાવવાનો હોય છે.
અને આ ચંક બને કઈ રીતે? એના સ્ટેપ્સ શું?
મુખ્ય ત્રણ સ્ટેપ્સ છે. પહેલું, ધ્યાન કેન્દ્રિત કરવું. જે શીખી રહ્યા છો એના પર પૂરેપૂરું ધ્યાન. બીજું, મૂળભૂત વિચાર સમજવો. માત્ર ગોખવાનું નથી, પણ એની પાછળનો કોન્સેપ્ટ શું છે એ સમજવું. અને ત્રીજું, પ્રેક્ટિસ કરવી. અલગ અલગ સંદર્ભમાં એનો ઉપયોગ કરવો જેથી એ ચંક મજબૂત બને અને ક્યારે વાપરવો એ સમજાય.
પણ પેલો યોગ્યતાનો ભ્રમ એ ક્યારે થાય?
એ બહુ મોટી સમસ્યા છે. આપણે ઘણીવાર શું કરીએ, પાઠ વાંચી જઈએ કે નોટ્સમાં હાઇલાઇટ કરી દઈએ અને આપણને લાગે હા મને આવડી ગયું.
હા, થાય એવું લાગે કે બધું સમજાઈ ગયું,
પણ એ ખરેખર સમજણ નથી હોતી. એ માત્ર ઓળખાણ હોય છે. ટેક્સ સામે હોય ત્યારે લાગે કે આવડે છે, પણ જો પુસ્તક બંધ કરીને કોઈ પૂછે તો કદાચ ન આવડે. આ છે યોગ્યતાનો ભ્રમ.
તો આનો ઉપાય શું?
ઉપાય છે એક્ટિવ રિકોલ, એટલે કે સક્રિય રીતે યાદ કરવાનો પ્રયાસ કરવો. વાંચો, પછી પુસ્તક બંધ કરો અને મનમાં યાદ કરો કે શું વાંચ્યું, અથવા જાતે સવાલ બનાવીને એના જવાબ આપવાનો પ્રયાસ કરો. આ જે સંઘર્ષ છે ને યાદ કરવાનો, એ જ ખરેખર ન્યુરલ કનેક્શનને મજબૂત બનાવે છે અને સાચી સમજણ આપે છે, ખાલી જોવાથી કે વાંચવાથી નહીં.
ઓહો, એટલે જે અઘરું લાગે એ જ ખરેખર કામનું છે. આ તો બહુ જ મહત્વની વાત કહી. હવે પેલી પ્રોક્રાસ્ટિનેશનની વાત કરીએ, કામ ટાળવાની વૃત્તિ. આ તો લગભગ બધાનો અનુભવ હશે નહીં?
હા હા ચોક્કસ, મારું પોતાનું પણ. ઓકલી કહે છે કે આ એક આદતનું ચક્ર છે. કોઈ અઘરું કે અણગમતું કામ સામે આવે એટલે મગજમાં થોડો દુખાવો, આમ અણગમો પેદા થાય. એ અણગમાથી બચવા આપણે શું કરીએ? તરત જ કંઈક બીજું કરવા લાગીએ, મોબાઈલ ચેક કરીએ કે બીજું સહેલું કામ ઉપાડી લઈએ. અને જેવું આપણે એ અઘરા કામથી ધ્યાન હટાવીએ એટલે પેલો અણગમો જોતો રહે અને ક્ષણિક રાહત મળે.
હા, અને એ રાહત સારી લાગે એટલે આપણે વારંવાર એવું કરીએ.
બરાબર, એ રાહત જ આ આદતને મજબૂત બનાવે છે. તો આ ચક્ર તોડવા માટે શું કરવું? ઓકલી સૂચવે છે કે આપણે પરિણામ પર નહીં પણ પ્રક્રિયા પર ધ્યાન આપવું.
એટલે દાખલા તરીકે
ધારો કે તમારે આખું ચેપ્ટર વાંચવાનું છે. એ વિચાર જ કંટાળો લાવી શકે, ઓહ આટલું બધું. એના બદલે તમે એવું વિચારો કે હું ફક્ત 25 મિનિટ માટે આના પર કામ કરીશ, પછી ભલે ગમે તેટલું થાય.
અચ્છા, એટલે જ પેલી પોમોડોરો ટેકનિકની વાત આવે છે, 25 મિનિટ કામ 5 મિનિટ બ્રેક.
હા બિલકુલ, પોમોડોરો ટેકનિક, જેનું નામ ટામેટા આકારના કિચન ટાઈમર પરથી પડ્યું છે, આ જ કરે છે. 25 મિનિટ એકદમ ફોકસથી કામ કરો, પછી 5 મિનિટનો બ્રેક લો. આનાથી શરૂઆત કરવી સહેલી બને છે. પેલો મોટો પહાડ જેવો લાગતો ટાસ્ક એ નાનો મેનેજેબલ લાગે છે અને ધીમે ધીમે કામ આગળ વધે છે.
આ ટેકનિક તો ખરેખર અજમાવવા જેવી છે. અને છેલ્લે પેલી યાદશક્તિ અને ભૂલોની વાત હતી. શું યાદ રાખવું અને સમજવું એ બે અલગ વસ્તુ છે?
ઓકલી કહે છે કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. અમુક મૂળભૂત તથ્યો, વ્યાખ્યાઓ, ફોર્મ્યુલા એ યાદ હોવા જરૂરી છે. એનાથી મગજની વર્કિંગ મેમરી ફ્રી થાય છે અને તે વધુ જટિલ વિચારો પર ધ્યાન આપી શકે છે. આ યાદ રાખવા માટે પણ એ ટેકનિક સૂચવે છે, જેમ કે મેમરી પેલેસ, જાણીતી જગ્યા સાથે માહિતી સાંકળવું, કે સ્પેસ્ડ રિપીટેશન, એક જ વસ્તુને થોડા થોડા સમયના અંતરે ફરી યાદ કરવી. અને સૌથી મહત્વની વાત, ભૂલોનું મહત્વ. આપણે ભૂલોથી ડરીએ છીએ, લાગે છે કે ભૂલ કરી મતલબ આપણે હોશિયાર નથી. પણ ઓકલી કહે છે કે ભૂલો અને સંઘર્ષ એ તો શીખવાની પ્રક્રિયાનો એકદમ જરૂરી ભાગ છે.
એ કઈ રીતે?
જ્યારે આપણે સંઘર્ષ કરીએ છીએ, કંઈક અઘરું શીખવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણું મગજ ખરેખર કસરત કરી રહ્યું હોય છે, નવા ન્યુરલ પાથવેઝ બનાવી રહ્યું હોય છે. ભૂલ એ નિષ્ફળતા નથી, પણ એ સંકેત છે કે મગજ કંઈક નવું કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ જ ગ્રોથ માઇન્ડસેટ છે.
ગ્રોથ માઇન્ડસેટ એટલે કે એ માન્યતા કે આપણી ક્ષમતા નિશ્ચિત નથી પણ એને વિકસાવી શકાય છે.
બરાબર, અને આ જ પેલી ન્યુરોપ્લાસ્ટિસિટી છે. શીખવાથી, પ્રયત્ન કરવાથી આપણું મગજ શાબ્દિક રીતે બદલાય છે, વધુ મજબૂત બને છે. એટલે હું ગણિતમાં નબળો છું એ કાયમી સ્થિતિ નથી.
તો આટલી બધી સરસ વાતો આપણે કરી, આમાંથી જો મુખ્ય સંદેશ તારવવા હોય તો ક્યાં કહી શકાય, ક્યાં વિચારો ખરેખર આપણે યાદ રાખવા જેવા છે?
મને લાગે છે કે 4-5 મુખ્ય વાતો છે જે ખરેખર પરિવર્તન લાવી શકે છે. પહેલું અને મારા મતે સૌથી અગત્યનું, વિચારના 2 મોડ્સનું મહત્વ, ફોકસ્ડ અને ડિફ્યુઝડ. આપણે હંમેશા ફોકસ પર, સતત કામ કરવા પર જ ભાર આપીએ છીએ.
હા, બ્રેક લેવો એટલે ટાઈમ પાસ, એવું માનીએ છીએ.
પણ આ પુસ્તક કહે છે કે જાણી જોઈને બ્રેક લેવો, મગજને ભટકવા દેવું, એ ડિફ્યુઝ મોડને એક્ટિવેટ કરવા માટે અને ખરેખર ઊંડી સમજણ કેળવવા માટે જરૂરી છે. એટલે પેલું કોટ જેવું છે ને, મગજ સ્નાયુ જેવું છે, કસરતથી મજબૂત થાય છે પણ વિકાસ માટે આરામ પણ જોઈએ.
બરાબર. બીજો મુદ્દો પેલો એક્ટિવ રિકોલ વાળો, ખરું ને? નિષ્ક્રિય વાંચન વિરુદ્ધ સક્રિય શિક્ષણ.
હા, બીજું સક્રિય શિક્ષણનું મૂલ્ય. ખાલી વાંચી જવું કે હાઇલાઇટ કરવું પૂરતું નથી. એનાથી જે ઓળખાણ થાય છે એને નિપુણતા માની લેવાની ભૂલ ન કરવી. જેમ પુસ્તક કહે છે, સાચું જ્ઞાન સક્રિય રીતે યાદ કરવાના સંઘર્ષથી આવે છે. જાતે ટેસ્ટ લો, સમજાવવાનો પ્રયાસ કરો.
આપણી શિક્ષણ પદ્ધતિમાં આની બહુ જરૂર છે.
બિલકુલ. ત્રીજું, પેલો ગ્રોથ માઇન્ડસેટ અને ન્યુરોપ્લાસ્ટિસિટીનો વિચાર. એ માન્યતા કે હું આ વિષયમાં સારો નથી એ બદલી શકાય છે. વિજ્ઞાન કહે છે કે પ્રયત્નથી મગજ બદલાય છે. જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે આપણું મગજ ભૌતિક રીતે બદલાય છે. આ વિચાર આપણને પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહન આપે છે.
અને ચોથું પેલું પ્રોક્રેસ્ટિનેશન માટે.
પડવાની વૃત્તિ સામે લડવા પરિણામને બદલે પ્રક્રિયા પર ધ્યાન આપો. પોમોડોરો જેવી ટેકનિક આમાં મદદ કરે છે.
અને પાંચમું કદાચ પેલું ચંકિંગ, ધીમે ધીમે નિપુણતા કેળવવી.
હા, પાંચમું ચંકિંગ દ્વારા નિપુણતા. કોઈ પણ જટિલ કૌશલ્ય હોય એને નાના ભાગોમાં તોડીને પ્રેક્ટિસ દ્વારા ધીમે ધીમે મજબૂત ચંક્સ બનાવીને શીખી શકાય છે. એકદમથી બધું આવડી જાય એવું જરૂરી નથી.
સરસ. આ બધા સિદ્ધાંતો સાંભળવામાં તો બહુ સારા લાગે છે, પણ વાસ્તવિક જીવનમાં આનો ઉપયોગ કઈ રીતે થઈ શકે? ધારો કે કોઈ વિદ્યાર્થી છે, કે કોઈ પ્રોફેશનલ છે, કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ છે, એમના માટે આમાંથી શું ઉપયોગી છે?
અરે, આ ખૂબ જ વ્યવહારુ છે. વિદ્યાર્થીઓ માટે તો સીધું જ લાગુ પડે. પરીક્ષાની તૈયારી માટે સ્પેસ્ડ રિપીટિશન અને એક્ટિવ રિકોલનો ઉપયોગ કરી શકે.
હા, રિવિઝન માટે.
બરાબર.
અભ્યાસના સેશન માટે પોમોડોરો ટેકનિક વાપરી શકે. કોઈ અઘરો દાખલો કે કોન્સેપ્ટ ન સમજાય તો ફોકસ્ડ મોડમાંથી બ્રેક લઈને થોડું ચાલી આવે, ડિફ્યુઝ્ડ મોડને કામ કરવા દે.
અને ધારો કે કોઈ નોકરિયાત વ્યક્તિ છે, કોઈ પ્રોફેશનલ છે, એમને નવી સ્કિલ્સ શીખવી હોય કે કોઈ જટિલ પ્રોજેક્ટ પર કામ કરવું હોય,
એમના માટે પણ એટલું જ ઉપયોગી છે. નવી ટેકનોલોજી શીખવી છે, ચંકિંગનો ઉપયોગ કરો. મોટા કોન્સેપ્ટને નાના, સમજી શકાય એવા ભાગોમાં વહેંચો. કોઈ મોટી સમસ્યાનો ઉકેલ લાવવાનો છે, ટીમમાં પણ ફોકસ્ડ સેશન, જેમ કે બ્રેઇન સ્ટોર્મિંગ અને પછી ડિફ્યુઝ સેશન, બધાને વિચારવાનો સમય આપો, ગોઠવી શકાય.
અને કોઈ સામાન્ય વ્યક્તિ હોય જે કદાચ ગણિતથી ડરે છે અથવા કોઈ નવી ભાષા શીખવા માંગે છે પણ હિંમત નથી થતી,
એમના માટે સૌથી પહેલી અને મહત્વની વાત છે પેલો ગ્રોથ માઇન્ડસેટ અપનાવવો. એ વિશ્વાસ કેળવો કે હું શીખી શકું છું, ભલે ધીમે ધીમે પણ પ્રગતિ શક્ય છે. યાદશક્તિ સુધારવા માટે મેમરી પેલેસ જેવી ટેકનિક રોજિંદા જીવનમાં પણ કામ લાવે.
હા, ખરીદીની લિસ્ટ યાદ રાખવા માટે. હા, અને પેલી પ્રોક્રેસ્ટિનેશનની ટેકનિક, પ્રક્રિયા પર ફોકસ કરવાની, એ તો જીવનની કોઈ પણ આદત બદલવામાં, જેમ કે નિયમિત કસરત કરવી હોય કે કોઈ શોખ માટે સમય કાઢવો હોય, એ બધામાં લાગુ પાડી શકાય. આ માત્ર ભણવા પૂરતું નથી, આ તો જીવન જીવવાની રીત સુધારવાની વાત છે.
સાચી વાત છે. આખી ચર્ચા સાંભળ્યા પછી મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ તે પેલી ડિફ્યુઝ મોડની વાત છે, કે ખરેખર આરામ કરવો, મગજને છૂટું મૂકવું, એ પણ શીખવાની પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ છે. આપણે ઘણીવાર ગિલ્ટી ફીલ કરીએ છીએ બ્રેક લેતા.
હા, આપણને લાગે કે આપણે સમય બગાડી રહ્યા છીએ,
પણ આ પુસ્તક કહે છે કે જરૂરી છે. અને પેલી પોમોડોરો ટેકનિક કેટલી સરળ લાગે છે, પણ શરૂઆત કરવા માટે પેલો જે કામ શરૂ કરવાનો ડર હોય છે ને, એને દૂર કરવા માટે બહુ શક્તિશાળી લાગે છે.
મારા માટે સૌથી પ્રેરણાદાયક વિચાર પેલો ગ્રોથ માઇન્ડસેટ અને ન્યુરોપ્લાસ્ટિસિટીનો છે. એ જાણવું કે આપણી શીખવાની ક્ષમતા પથ્થરની લકીર નથી, આપણે પ્રયત્નથી, યોગ્ય પદ્ધતિથી આપણા મગજને ખરેખર બદલી શકીએ છીએ, આ વાત બહુ મોટી હિંમત આપે છે. આ પુસ્તક ખાલી કેવી રીતે શીખવું એ નથી કહેતો, પણ એ એક ઊંડો વિશ્વાસ અપાવે છે કે કોઈ પણ શીખી શકે છે, ભલે ગમે તે વિષય હોય, ગમે તેટલો અઘરો લાગતો હોય.
ખરેખર તો એ માઇન્ડ ફોર નંબર્સ એ માત્ર ગણિત કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ કોઈ પણ વ્યક્તિ જે વધુ સારી રીતે, વધુ અસરકારક રીતે શીખવા માંગે છે, પછી તે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એમના માટે એક ઉત્તમ માર્ગદર્શિકા છે. આપણને આપણા પોતાના મગજ સાથે વધુ સારી રીતે કામ કરતા શીખવે છે, એમ કહી શકાય.
બરાબર.
આપણે શીખવાની કેવી રીતેની વાત કરી, પણ એક વિચાર આવે છે કે શું આ પદ્ધતિઓ વ્યક્તિગત સ્તરે તો ઠીક, પણ આપણી શિક્ષણ પ્રણાલીમાં કે પછી પ્રતિભા વિશેની આપણી જે સામાજિક માન્યતાઓ છે, એમાં કોઈ મોટો બદલાવ લાવી શકે?
એ કદાચ આવતા સમય માટે વિચારવાનો પ્રશ્ન છે.
ચોક્કસ, એ વિચારવા જેવો મુદ્દો છે, પણ શરૂઆત તો વ્યક્તિગત સ્તરે સમજણ અને અમલથી જ થશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.